તારીખ 15/7/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 23 અને 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14
મંદિર સૂક્ષ્મ બુદ્ધની અભિલાષા શ્રીમદજી લીધું છે પાત્રતાનો વિષય 105 નંબર મહાવીરના બોધને પાત્ર કોણ સૂક્ષ્મ બોધનો અભિલાષી આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ છે સ્વભાવ તો સૂક્ષ્મ છે તો જેને સ્વરૂપ પ્રાપ્તિની અભિલાષા છે એને તો ઉત્સાહ હોય છે હોશ હોય છે ભલે ગમે તેવું સૂક્ષ્મ સ્વરૂપ હોય પણ મારે અવશ્ય ગ્રહણ કરવું છે લૌકિકમાં પણ જેને જે કામ કરવું છે એનો એને ઉત્સાહ હોય છે ડાક્ટર થવું હોય તો એને ડાક્ટરી ભણવાનો ઉત્સાહ હોય જેને જે શીખવું હોય એને એનો ઉત્સાહ હોય છે કે આ તો મારે કરવું જ છે એમ જેને પોતાનો સ્વભાવ સૂક્ષ્મ સ્વભાવ ગ્રહણ કરવો છે એને એને સૂક્ષ્મ બોધની અભિલાષા સ્વભાવનો બોધ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત આવે સ્વભાવને તો પણ વિશેષ રૂચિથી વિશેષ ધ્યાન આપીને લક્ષ આપીને એને ગ્રહણ કરવા માટે એની તત્પરતા તૈયારી એટલી માનસિક દશા હોય તો ત્યાં દર્શનનો સંબંધ થાય છે કે સ્વભાવ છે મોહ રહી છે મોહરૂપી ભાવ સ્વભાવનો જેમાં અભાવ છે એવું સ્વરૂપ છે એટલે એની અભિલાષા દર્શનમોહના રસને મંદ કરી દે છે અથવા રસને કાપે છે એટલે એ વાત શ્રીમદજીએ પાત્રતામાં નાખી છે અને એ બહારના વિષયોથી પણ એ બહુ એની વાસ્તવિકતા સમજાય છે જે ઉંમરમાં બીજો કંઈ ખ્યાલ નથી હોતો પણ આ વિષયમાં તૈયાર થવું છે તો એ ભણતરના કાળમાં એ વિષયની અંદર ઉત્સાહ એનો વિદ્યાર્થીનો જોવામાં આવે છે એમાં એને જરાય ભય લાગતો નથી કઠણ લાગતું નથી અઘરું લાગતું નથી બસ મારે તૈયાર થવું છે એટલે ગમે એવું હશે તો હું તૈયાર થઈશ એવી એને આત્મવિશ્વાસ સાથે જ આગળ વધે છે જોરથી અહીંયા ત્યાં તો હજી પૂર્વકર્મ અનુસાર એનું ફળ આવે છે પણ અહીંયા એવું નથી અહીંયા તો પૂર્વકર્મ હોય તો હટી જાય છે પૂર્વકર્મ મોહ હોય તો પણ મોહ હટી જાય છે તો બીજું કર્મ તો હટે એમાં કાંઈ નવું નવીન નથી પરંતુ દર્શન મોહની તીવ્રતા થતા પ્રતિપક્ષ છે સ્વરૂપનો સૂક્ષ્મ બોધ સત્પુરુષના શ્રીમુખેથી ચાલતો હોય ત્યારે લક્ષ રહેતું નથી આમ તો સૂક્ષ્મ બોધ પ્રત્યક્ષ મળે એવો યોગ ભાગ્યે જ મળે છે ભાગ્યે જ એવો યોગ મળે પણ એવો કોઈ પુણ્ય યોગ હોય અને સૂક્ષ્મ બોધ સત્પુરુષના શ્રીમુખેથી ચાલતો હોય તો પણ તીવ્ર દર્શન મોહને લઈને જીવનું લક્ષ રહેતું નથી એટલે અમૂલ્યમાં અમૂલ્ય બહુ જ ચાલતો હોય તો પોતાને એ વિષયનું લક્ષ જ ન હોય સમજવાનું એ જિજ્ઞાસા ન હોય એ અભિલાષા ન હોય ગંભીરતાથી આ વિષય કોઈ અપૂર્વ છે એમ જાણીને જે એની કિંમત આવવી જોઈએ એ કિંમતથી એનું લક્ષ જતું નથી ધ્યાન જતું નથી એનું કારણ શું કે એ જે યોગ થયો એ તો પુણ્યનું ફળ આવી ગયું પણ પોતે દર્શન મોહના વશ છે એટલે એનું લક્ષ નથી જતું એવો પ્રકાર ઉત્પન્ન થાય છે ત્યાં દર્શન મોહની તીવ્રતા વર્તી રહી છે એમ જાણવું જોઈએ અન્ય ભાવોમાં ઉપયોગ પ્રવાહિત થઈ જાય છે ત્યારે એને ભાવ વગરનો તો જીવ નથી, એટલે કોઈને કોઈ વિચાર વિકલ્પમાં એનો ઉપયોગ ચાલ્યો જાય છે. આ બધું ઉપદેશ રહસ્યભૂત ઉપદેશ છે, એ ચાલતો હોય છે, એનો ખ્યાલ નથી હોતો, એવું બને છે. અને પ્રબળ દર્શન મોવાળા ભારે કર્મી જીવને એવો સૂક્ષ્મ પારમાર્થિક બોધ ચાલતો હોય ત્યારે એનું નિંદ્રા આવતી હોય છે. નિંદ્રા આવે અથવા તો નિંદ્રા જેવી ઘેન જેવી સ્થિતિ આંખો ઘેરાતી હોય, તંદ્રા જેને કહે છે. એટલે આમ વિચાર ચાલતા હોય છતાં પણ એવી આછી નિંદ્રા જેવી સ્થિતિ એને તંદ્રા કહે છે, એવી સ્થિતિ પણ થઈ જાય છે. તો કોઈને રિસરૂંગ પણ આવી જાય છે, ગુરુદેવનું પ્રવચન ચાલતું ને કોઈ એવી રીતે ઊંઘતા હોય એવું ખ્યાલ ગુરુદેવને જાય તો ઠપકો પણ આપે કે અહીંયા આ વાત ચાલે છે ને આમને ઊંઘ આવે છે. એટલે કેટલી દરકાર ઓછી છે અથવા કિંમત જ નથી અથવા કેટલા અરફ પરિણામ નિરસ પરિણામ થઈ ગયા ઉપદેશના કાળમાં, ક્યાંય ઉપદેશમાં કાંઈ રસ નથી. એ તો નિંદ્રાનું તો એવું છે કે જરાક પણ રસ આવે, શુભ રસ આવે તો પણ નિંદ્રા, એને શુભનો રસ થોડોક વધે તો પણ નિંદ્રા તો તૂટી જાય. ને એક પ્રત્યક્ષ યોગની અંદર કેટલી તીવ્રતાથી કેટલી તત્પરતાથી સ્વરૂપ સંબંધીના સૂક્ષ્મ બોધને ઝીલવા માટે મુમુક્ષુએ પૂર્વ તૈયારીમાં રહેવું જોઈએ, તો એ પૂર્વ તૈયારી આપોઆપ દર્શન મોહને મંદ કરનારી છે અને એ સ્થિતિમાં એ બોધ છે સ્થાન પામે છે. તીવ્ર દર્શન મોહના કાળમાં બોધ સાંભળે તો પણ એનું ત્યાં લક્ષ્ય હોતું નથી, એટલે એ બહારની ક્રિયા થઈ પડે છે. ખાલી સાંભળવું એ બાહ્ય ક્રિયા જેવો વિષય થઈ જાય છે. એ વાત એમાંથી લેવા જેવી વાત એ છે કે બહુ તત્પર થઈ બોધ ગ્રહણ કરવાની સમજવાની જિજ્ઞાસામાં ઘણી તત્પરતા રાખીને જો સાંભળવામાં શ્રવણ કરવામાં આવે તો બહુ સારી પરિસ્થિતિ છે, નહીંતર ગડબડવાળી પરિસ્થિતિ છે. એમ દર્શનમોહ સાથે એ પ્રસંગ સીધો સંબંધ ધરાવે છે, કાં તો દર્શનમોહની તીવ્રતા કાં દર્શનમોહની મંદતા. જરૂરિયાત ઉપર બધો આધાર છે, જે ચીજની જરૂરિયાત લાગે છે તો ત્યાં તત્સંબંધિત બધા ગુણ પુરુષાર્થ જ્ઞાન બધા ગુણ કામ લાગે છે. નહીતર આવો સૂક્ષ્મ બહુ ચાલતો હોય તો પણ જાણે કાંઈ જરૂરિયાત નથી એટલે દરકાર નથી, પરિસ્થિતિ સહેજે થઈ જાય છે. ત્રીસમાં બોલમાં એ વાત છે, છવ્વીસ લોક સંગના અથવા લૌકિક અભિનિવેશથી જીવની દ્રષ્ટિ લોકો ઉપર રહે છે. લોકો ઉપર જે દ્રષ્ટિ રહે છે એનું કારણ એ છે કે લોકસંગના આવૃત્તિ રહી છે અથવા લૌકિક અભિનિવેશથી જીવ ધર્મના ક્ષેત્રમાં પણ વર્તી રહ્યો છે અને નજર છે લોક ઉપર, પોતાના ઉપર નજર હોવી જોઈએ, એના બદલે લોકો ઉપર નજર છે. સમાજ અથવા લોકોની નજરમાં પોતાનો દેખાવ કેવો થાય છે, લોકો મને સારી રીતે જોવે, લોકોમાં મારી આબરૂ હોય, આ અંગેની મારી આબરૂ હોય, ધર્મના ક્ષેત્ર સંબંધિત સારો દેખાવ થાય, અથવા એમાં કોઈ સ્થાન સારું, માનને યોગ્ય સ્થાન, માનનીય સ્થાન પ્રાપ્ત કરવાની કલ્પનાથી, એ કલ્પના છે, એમાં કાંઈ કોઈ વસ્તુ હાથમાં આવતી નથી. લોકોની નજર એમાં એના હાથમાં શું વસ્તુ આવે છે એ કલ્પના છે એની પોતાની, લોકોની નજરમાં મને મારો કેવો દેખાવ થાય છે. એ પ્રકારથી પ્રવૃત્તિ કરતા દર્શન મોહ વૃદ્ધિ પામે છે. આ દર્શન મોહને વધારવાનું બહુ મજબૂત કારણ છે. નુકસાન એટલે દર્શન મોહ સંકેતથી દૂર જાય, દર્શન મોહ વૃદ્ધિગત થાય એટલે સમ્યક દર્શનથી દૂર જાય. આવી પરિસ્થિતિ છે, તો આકરા માકરું કર્મ છે. તો પછી વ્રતાદિ કરે છે, તપશ્ચર્યા કરે છે, તો પણ એમાં લોકસંજ્ઞા હોય છે, અથવા ક્ષોભ સંવિશેષ હોય જ્ઞાનનો, અને એને લઈને પણ કોઈ ક્ષોભસમને કારણે બીજાની નજરમાં સારો દેખાવ થતો હોય, એ બહુ સારું સમજે છે, સમજાવી શકે છે, તો એ બધી કલ્પનામાં જીવ દર્શન મોહને વધારે છે. કોઈ વાર તો એ લોકસંજ્ઞાને લઈને જે તે કાર્ય છે એ વધુ ને વધુ કરે, તપશ્ચર્યા કરતો હોય તો વધુ તપશ્ચર્યા કરે, દાન દેતો હોય તો વધારે દાન દે, પૂજા ભક્તિ કરતો હોય એ વધારે કરે, શાસ્ત્ર વાંચન કરતો હોય તો એમાં આગળ વધે, પણ એ બધું દર્શન મોહને વધારવાનું કારણ થાય છે. લોકસંજ્ઞા બહુ ભયંકર ચીજ છે. એના પર શ્રીમદજી એ બહુ સારું વચન લખ્યું છે કે લોકસંજ્ઞા તેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. ધ્રુવ કાંટાનો અર્થ ધ્યેય બદલાતો નથી. ધ્રુવ કાંટો જેમ ધ્રુવ છે એ બદલીને કાંટો બદલતો નથી, ગમે ત્યાં મૂકો એટલે ઉત્તર દિશા દેખાડે, ફેરવીને મૂકો કાંટો ફરી જાય. કાંટાના યંત્રને બદલી નાખો તો કાંટો બદલીને પાછો ધ્રુવ ઉત્તર દિશા બાજુ સ્થિર થાય. એમ જેને લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જેનું ધ્યેય એવું છે કે લોકોની નજરમાં આપણું સારામાં સારો દેખાવ થવો જોઈએ, આપણું સારું દેખાવું જોઈએ, રથયાત્રા કાઢે આપણું સારું દેખાવું જોઈએ, આમ લોકો જોશે ને, દર્શન મોહને વધારનારા પરિણામ. મૂળમાં તો પોતે અસંગ તત્વ છે અને અસંગ દશા પામવાનો આ જીવનો ધ્યેય હોવો જોઈએ, એને હું લોકો હારે સંબંધ છે. જ્યારે મૂળ જે લાઈન છે એ તો આ છે, અસંગ તત્વો પોતે છે અને અસંગ દશા પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે, એને લોકો સાથે શું લેવા દેવા. બીજા સંપ્રદાય હારે આપણે સંબંધ નથી, શ્વેતાંબર વાળા પણ આપણા દિગંબરમાં અથવા કાંજે સ્વામીવાળા સમાજમાં તો કાંઈક આપણો દેખાવ બધું એકનું એક જ છે. પછી આ ચૂલાની રાખ હોય કે આ ચૂલાની રાખ હોય, રાખ તો બધી રાખ જ છે. નહીં, રથયાત્રા કાઢવી એ તો ભગવાનની ભક્તિથી કાઢવી છે, પણ લોકોની નજર સામે જોઈને એ નજરથી નથી કાઢવી. પોતે ઓછાવર કરે, બોલી વધારે બોલે કે સારામાં સારી શોભા કરે તો એ ભક્તિવશ કરે, લોકોની નજરને લક્ષમાં રાખીને લોકસંજ્ઞા વશ ન કરે. આ ક્રિયા તો જેની તે છે તે છે. ખરાબ દેખાશે ને સારું દેખાશે એ દર્શનને આવરણ કરાવવાની વાત છે. ન આવતો હોય તો બોલાવવાની વાત છે. એ વસ્તુ નહીં થઈ. એવું લક્ષ રહેવું જોઈએ, ખ્યાલ રહેવો જોઈએ. ભૂલે ચૂકે જાણે જાણે લોકો બાજુની નજર મુખ્યતા ન થાય, લોકો બાજુની નજર ન જાય, એ તરફની વિચારધારા ન ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય તો પણ લક્ષ હોય તો છૂટી જાય, તૂટી જાય. જાગૃતિ રહે એટલા માટે સ્વાધ્યાય છે. જાગૃતિ રહે, વાત ખ્યાલમાં આવી હોય ત્યારે ભૂલ થાય છે. ઉત્સવના દિવસોમાં લોકો કપડા દાગીના સારા પહેરે છે, બધી લોકસંજ્ઞાનું કારણ છે, કોઈ જરૂરી નથી. બીજાની નજરમાં દેખાવ કરો બધું નુકસાનનું કારણ થાય. ત્યાં એમ લીધું છે, લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એટલે જેનું ધ્યેય છે એટલે એની નજર ત્યાં ને ત્યાં રહે. ગમે પ્રસંગ બદલાય એની નજર એક જ હોય કે લોકોની નજરમાં આપણે કેવા. એ ભલે ગમે એટલી શ્રીમંતાવાળી જિંદગી હોય, ગમે એટલી સત્તાવાળી હોય, ગમે એટલા પરિવારને જૂથવાળી હોય કે ભાઈ અમારે તો બહુ મોટું જૂથ છે, શું અમારો પરિવાર મોટો, અમારું મંડળ મોટું, અમારું જૂથ મોટું, અમારા ટેકેદારો મોટા, શ્રીમંતો ફલાણું ઢીકણું, આ એનું પરિણામ શું? કે દર્શનોની વૃદ્ધિ અને એકાંતે દુઃખ. દુઃખ સિવાય બીજું એમાંથી કાંઈ ઉત્પન્ન ન થાય, દુઃખ જ ઉત્પન્ન થાય. ખેંચ્યો છે ગુણામાં તો જ્ઞાનામૃતમાં તો થાય. પુસ્તકો વધારે કુટુંબ પરિવાર આદિ આદિમાં આ બધું લઈ લેવું, મંડળ મોટું હોય, પોતાના પક્ષ જે પક્ષમાં પક્ષા પક્ષીમાં માણસો પડી જાય છે, અમારો પક્ષ બહુ મોટો છે, શું એવા યોગવાળી હોય તો પણ તે દુઃખ નો જ હેતુ છે, એકાંત દુઃખ છે એનો. આમ તો દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે, પણ દર્શન મોહની બહુ બીક નથી લાગતી, દુઃખથી જ જીવીએ છે. સાદી ભાષામાં દુઃખ કયો તો દુઃખ ન જોતું કોઈને, દર્શન મોહ આવે એનું કઈ પ્રભુ પડી નથી કઈ. સમજીએ તો સીધી જ વાત એ છે કે એનું પણ દુઃખ જ છે. અને આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, જેને આત્માની શાંતિ જોઈ છે ગમે તે પરિસ્થિતિમાં, એ તો બહુ સરસ લખે છે એક જગ્યાએ. પૂર્વકર્મ છે ને તારા આયુષ સુધીનું નિશ્ચિત થઈ ગયેલું છે, તમે એની ચિંતા શું કરો છો? જે આયુષ બાંધીને આવ્યો છું ત્યાં સુધીનો ઉદય નક્કી થઈ ગયેલો છે. નબળો હશે ઉદય તો જીનેન્દ્ર ઉપરથી આવીને કોઈ હરખું કરી દે નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકારનો વિષય નથી, કે પુદ્ગળ પ્રમાણોને સ્પર્શે કોઈ પરિણામ આવી શકે, પરિણામ તો બંધ કરી શકે. તો એક ભૂમની વાત છે, કોઈ હજારો ભૂમની તો વાત છે નહીં, કારણ કે આયુષ તો એક ભૂમ બંધાય છે. એક ભાવ પસાર કરવો અને એ નક્કી થયેલી રીતે પસાર કરવો, એમાં દિનતા શું કરવી? એમ કે તું દિનતા શું કરવા કરે, શા માટે તું ગભરા છો? તને ભય શેનો છે? પૂર્વકર્મ અનુસાર બધું થશે, સાતા સાતા કીર્તિ ઉપકીર્તિ નિર્ધનતા સધાનતા સધનતા જે કઈ થશે પૂર્વ કર્મ અનુસાર થશે. પ્રશ્ન ઉપકર્ષનો હોય તો શું, પણ એની કિંમત શું છે એની? અને અપકર્ષણ ઉત્કર્ષણ તો થતું, હવળો 40 તો થશે કે હવળો 40 તો થશે? ચિંતા કરીશ તો ઉત્કર્ષણ અસાતાનો કે શું પ્રકૃતિઓનું થવાનું છે. અને આત્મ શાંતિ બાજુનો ધ્રુવ કાંટોશે તો અપકર્ષણ એ બધી અશુભ પ્રકૃતિનું અપકર્ષણ થઈ જશે. અપ એટલે ઘટવું, ઉત એટલે વધવું. એની જો તને ચિંતા આવે તો કોઈ સિદ્ધ ચાલતો કામનું છે? એને એ નિશ્ચિત છે, પાછો એ નિશ્ચિત છે. તો ખરેખર જે કરવા જેવું, પારમાર્થિક હિત કરી લેવા જેવું છે એના ઉપર ધ્યાન દે ને. દિનતામાં તારો સમય કાઢીશ તોય તો જે થવાનું છે રહેવાનું છે. અને પારમાર્થિક લાભ લેવા માટે પણ જો તારા સમય તું વ્યતીત કરીશ તો પણ જે થવાનું છે તે થવાનું છે. પહેલો તું દુઃખી થઈને રોઈ રોઈને એ સમય પસાર કરીશ, આ તું તારા આત્મશાંતિથી સમય પસાર કરીશ. હવે જે ઠીક લાગે એ કર. આ વસ્તુ પર સ્પષ્ટ છે, આ તો વસ્તુનું સ્વરૂપ છે, એમાં કોઈ બીજી રીતે થાય એવું. નહીં નહીં, એ પુરુષાર્થાધીન છે. આમ નિશ્ચિત છે, પણ એ નિશ્ચિત ગણો તો એ પરમાર્થ દ્રષ્ટિવાળાનું કામ છે, પર્યાર્થિક નહીં વાળાનું કામ નથી, દ્રવ્યાર્થિક નહીં વાળાનું કામ છે. શું પણ પોતે એમ લેવું, પોતાને પુરુષાર્થ કરવાની ભાવના હોવી જોઈએ અને એ રીતે એનો ઉત્સાહ હોવો જોઈએ પુરુષાર્થ સંબંધિત, ભલે નિશ્ચિત હોય તો એ તે. શું વેદના થાય ત્યારે દબાવવાની હશે તો આવશે એમ કરે છે? ખરેખર તો આવવાની હશે ત્યારે જ આવવાની છે, છતાં કે નહીં ચાલશે, નહીં દબાવ વગેરે ચાલશે અને એમ કેમ થાય છે? પોતાની જરૂરિયાત તો પોતાને જો સમજાય તો કુદરતી જ પરિણામ આવે. મોડું 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 ન થવું જોઈએ, બહુ સ્વાભાવિક છે, જરૂરિયાત છે ને ત્યાં એ વસ્તુ સ્વાભાવિક છે. અને પારમાર્થિક હિતમાં એમ વિચારે થવાનું છે તો થશે મારું પારમાર્થિક, પણ હવે તું કંઈ કર્યા વગર તો રહેવાનું નથી, તો બીજી બાજુ જઈશ એના કરતા તને આ બાજુનો વિચાર હોવો જોઈએ. એ રાખીને થવાનું છે તેમ થવાનું છે એમ રાખીને પણ એને પરિણામ તો એવા જ આવે, પરિણામ એને અપુરુષાર્થ ન આવે પણ એને પરિણામ પુરુષાર્થ ના જ આવે, એમ એ નિયતિ અને પુરુષાર્થને સુસંગતતા છે, વિસંગતતા નથી, સુસંગતતા છે. એટલું કુદરતી છે એવું. પુરુષાર્થ ઉપડે તો, પુરુષાર્થ ઉપડીને સ્થિર થઈ જાય, નિશ્ચિત માને ત્યારે શું ચિંતા ન કરે? ચિંતા ન કરે ત્યારે શું કરે? કે નિશ્ચિંત થઈને સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવો પુરુષાર્થ ઉપાડે સહજપણે અકૃત્રિમપણે, તો એને નિશ્ચિત માનવી બરાબર છે. નહીંતર એક જગ્યાએ નિશ્ચિત માનશે, બીજી જગ્યાએ કરતા થઈને ફરશે. એમ જ થાય, બીજું થાય નહીં. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી નિર્ધન નિર્વસ્ત્ર હોય, આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી હોય, એકલો માણસ હોય. એકાકીનો અર્થ શું છે? કોઈ એને બોલાવતો ન હોય સમાજમાં, એને હામું કોઈ ન જોતું હોય, ઓળખતું જ ન હોય કોઈ લ્યોને. ભાઈ એને કોણ ઓળખે છે? કોઈ નથી ઓળખતું, કાંઈ વાંધો નહીં. એને અંદરમાં પરમ સમાધિ વર્તે છે, ઓળખાવા બોળખાવાની એને કાંઈ જરૂર નથી. એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત હોય, દિગંબર મુનિ હોય, કોઈ ઓળખે નહીં, સમાજમાં ન આવે, ઓળખે નહીં, પરમ સમાધિનું સ્થાન છે એને. આત્મ શાંતિ છે, પરમ સમાધિ થી ઉત્પન્ન થયેલી શાંતિ છે. અને કેટલાક બીજા પત્રોની અંદર લોક સંજ્ઞાને ઝેર ની ઉપમા આપે છે, કાળકૂટ ઝેર છે. નહીતર એ લોક સંજ્ઞાની મીઠાશ એટલી બધી ભયંકર છે કે જીવને એક વાર એ મીઠાશ વેદી લીધી હોય ને એનો રસ ચડી ગયો હોય પછી મૂકી શકે નહીં, કોઈ રીતે મૂકી શકે નહીં, છોડી શકે નહીં. કે છે કે એને ઝેર જાણ લોકોની સામે જોવું નથી, મારે મારા રસ્તે ચાલ્યા જવું છે. અને કોઈ પૂર્વકર્મને લઈને અપકીર્તિ, અવર્ણવાદ, અપમાન, શું આ બધું ચાલુ થઈ જાય. આરોપ, આરોપ આવે, નહીં ધારેલા આરોપ આવે, શું તો એ સમજે કે છે ઠીક છે, આ તો પૂર્વકર્મ છે, હું મારા રસ્તે બરાબર છું, કાંઈ વાંધો નહીં, જે હો તે ભલે હો. પોતે નિશંક હોય છે ને, એટલે નિશંકતા સાથે એને સંબંધ છે, એને બીજું એ સિવાય શું બની રહ્યું છે એની સાથે જાણે એને સંબંધ જ નથી. જો લોક દ્રષ્ટિ જેણે કાપી છે એને, એને એનો સંબંધ નથી. અને એવા પ્રસંગોમાં પણ એને બરાબર સમાધિ રહે છે, શાંતિ રહે છે, અને એ શાંતિ ને સમાધિ એ જ એનું ગૌરવ છે. મોક્ષો એ જ પ્રયત્ન કરે, એવો જ પ્રયાસ કરે, એવા જ જ્ઞાનીના આચરણને સંભાળે અને પોતાની વૃત્તિ એક બાજુ વધારે સતેજ કરે. મોક્ષો એમ કરે, જ્ઞાની જેને મોક્ષોને જ્ઞાની થવું છે કે નહીં, તો જે જ્ઞાની કરે એ જ્ઞાનીના રસ્તે ચાલે એનું નામ મોક્ષો. જ્ઞાનીના રસ્તે ચાલવાનો પ્રયત્નવાન હોય એનું નામ મોક્ષો. અને એ બધા મોક્ષો હતા, કોઈ અનાદિ જ્ઞાની કોઈ છે નહીં આ જગતમાં, અનાદિ સિદ્ધ નથી, અનાદિ જ્ઞાની નથી. ગમે તે હોય ને બહુભાગ બહુમત ગમે તે હોય, એટલે તો દ્રષ્ટાંત આપવામાં આવે છે કે એક ગામમાં માણસ જાજા કે કીડીઓ જાજી. હે, તમે એક ઘરમાં રહેતા હોય, બે જણા હોય, પાંચ જણા હોય, પંદર જણા હોય, કેટલો કુટુંબ મોટો હોય, કીડીઓ કેટલી, એક એક ઘરમાં કીડીઓ કેટલી, સંખ્યા તો કીડીઓની ઘણી છે, એટલે ઘણી સંખ્યા છે માટે એને વધારે વજન આપવું અને એમ બધી એમાં એની મુખ્યતા થઈ જાય, એવું તો કઈ હોય શકે ને. જગતમાં મીઠા દ્રષ્ટિ હોય, સંખ્યા વધારે છે, સમ્યક દ્રષ્ટિ, કોઈક વિરલ જીવ થાય છે, કોણ કિંમત આગળ વળી પોતાના હિત અહિતનો જ્યાં સવાલ છે ત્યાં સમાજ તો કોઈ આગળ હારે આવવાનો નથી. સમાજમાં કેટલો સમય પોતાનો, આયુષનો અમુક કાળ, એથી વધારે કાંઈ, પછી શું, આગળ શું ને પાછળ શું, શું સમાજ સાથે સંબંધને લેવા દેવા છે, કાંઈ નહીં. તો અત્યારથી જ એને સમાજ સામે દ્રષ્ટિ છોડીને સંબંધ, માનો કે સંબંધ કપાઈ ગયો, શું નુકસાન ગયું એને, આત્મશાંતિ મળી તો એને નુકસાન શું. અને એ સમાજને મુખ્યતા રાખી અને દર્શનમો વધાર્યો લોકસંજ્ઞાથી, તો એના ફળમાં જશે દર્શનમોથી જે અધોગતિમાં. કયો સમાજને છોડાવશે એ ગતિમાંથી, લોકો છોડાવવા આવશે કે ભાઈ તમે અમારા અમારું બહુ ધ્યાન રાખો, અમારા સામું જ નજર હતી તમારી, તો અમારા સામું જ નજર હતી, તો છોડાવા છે, કાંઈ અર્થ નથી એનો. કાંઈ લૌકિક અભિનય અથવા શબ્દ એટલા માટે વાપરે છે, લૌકિક અભિનિવેશ લોકસંજ્ઞાનો પ્રકાર છે. અભિનિવેશમાં શું હોય છે કે અભિમાન વધારે થાય છે, અભિનિવેશ એ શબ્દને વાપરે, અથવા તો લોકોના અભિપ્રાયને મુખ્ય કરે છે અભિનિવેશ. લૌકિક માન, લૌકિક અભિનિવેશ એટલે લૌકિક માન, એવું જે વિપર્યાસ એને લૌકિક અભિનિવેશ કહે છે. પણ આ એક એવા પ્રકારનો દર્શન મોહને વૃદ્ધિ કરનારો દોષ છે કે જેના વિશે મુમુક્ષુ જીવે મુમુક્ષુની ભૂમિકામાં બહુ જાગ્રત રહેવા જેવું વિષય છે. જ્ઞાની જાગ્રત હોય છે, કેમ કે એને તો એ જાગૃતિમાં દર્શન મોહ ટાળેલો છે. પણ જ્યાં દર્શન મોહ સાથેનો સંબંધ ઊભો છે, મુમુક્ષુ કે જેને હજી દર્શન મોહ ટળ્યો નથી અને દર્શન મોહનો સંબંધ ઊભો છે, એને એ દર્શનમાં વૃદ્ધિગત નથી જાય એ વિશે બહુ જાગૃત રહેવાની જરૂર છે. એટલે એ વિષયની અંદર આ એક બહુ મહત્વથી વિચારવા જેવો વિષય છે. આત્મહિત ગૌણ થાય છે, સવળામાંથી તું છે ને, એટલે તેનું બીજું પડખું લીધું છે કે આત્મહિતની મુખ્યતા વાળો જીવ તો, પરંતુ આત્મહિતની મુખ્યતા વાળો જીવ તો, એનો અર્થ શું છે કે ઓલા આપણે આત્મહિત ગૌણ થાય છે એટલે દર્શન મળતું. જે આત્મહિતની મુખ્યતા થઈ તો લોકસંજ્ઞાને ઉભી રહીએ, એને લોકસંજ્ઞાનું કામ કારણ એ બને. મારું હિત છે કે મારું એ હિત છે, જગતમાં શું કરે છે, કોઈ છેતરવા આવે, કોઈ લૂંટવા આવે, કોઈ ચોરી કરવા આવે, શું તો ખબર પડી જાય પછી શું કરે છે, જવા દે છે, બરાબર જાગૃત થઈ જાય છે ને એમાં શરમ ભરતા નથી, શે શરમ કોઈને રાખતા નથી. બધા ગમે એવા સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, બાપ દીકરાનો સંબંધ હોય, ગમે તે સંબંધ હોય, એમાં કોઈ શરમ રાખતો નથી. કેમ કે નુકસાન લાભ નુકસાનનો પ્રશ્ન છે, લાભ નુકસાનનો પ્રશ્ન છે, આત્માના લાભ નુકસાનનો પ્રશ્ન છે, એમાં શરમ શું, લોકોની શરમ શું. અને એક ભૂત માણસને સવાર નથી, બહુ ભાગ લોકો આમ કરે છે એનું શું, પણ બહુ ભાગ લોકો આમ કરે એનું શું, હવે તારું શું એ નક્કી કરીને બહુ ભાગ લોકોનું શું કામ થતું, તારું શું, તારા આત્મહિતનું શું ને તારા અહિતનું શું, આ વસ્તુ નક્કી કરવી પડે છે. આત્મહિતની મુખ્યતાવાળો જીવ તો માન સ્થાન મળવાના પ્રસંગોથી દૂર ભાગવાની સહજ વૃત્તિમાં રહે છે. એની આખી લાઈન જુદી છે, એ તો કોઈ માન સ્થાન આપવા માગે તો એને જોતું નથી. ભાઈ સાહેબ, એ ઉપાધિ મને ક્યાં વળગાડો તમે, મારે આ ઉપાધિમાં ક્યાં પડવું છે, દૂરથી એને ભાગવું છે, અહીંયાથી તો એ ફસાવાનો નથી. આત્મહિતની મુખ્યતા વાળો લોકસંજ્ઞામાં લૌકિક અભિનિવેશમાં નહીં ફસાય. એ તો એ પ્રસંગોથી દૂર ભાગવાની સહજ વૃત્તિમાં રહે છે, એની વિચિક્ષણતા છે. પોતાની ઉચ્ચ કક્ષા હોય તો પણ, વિશેષ વાત તો એ છે કે બીજા મુમુક્ષુઓથી કે બીજા જગતના સાધારણ જીવોની જે યોગ્યતા છે એનાથી ઉચ્ચ કોટીની પોતાની યોગ્યતા હોય તો પણ ગોપીને દબાવીને રહેવા માગે છે. ઉલટાનો એ વાતને બહુ ગોપવવા માગે છે. કેમ કે ખબર પડશે સામાને તો એ માનના પ્રસંગો શરૂ થઈ જશે. આપણે હમસતા હમસતા લપસણી જગ્યાએ જઈને શું કરવા ઉભા રહેવું? ભલે આપણે નથી લપસતા, પણ લપસણી જગ્યાએ જઈને ઉભા શું કરવા રહેવું? એટલો વિચાર રાખે છે. લપસવું નથી તોય, પણ આપણે શું કરવાનું એ જગ્યાએ ઉભા જ રહેવું? પહેલેથી ચેતીને ચાલે છે. ના ભાઈનો વિચાર એમાં નિશ્ચિત થઈ ગયું છે, બધું નિશ્ચિત. હાલતા હાલતા ખાડો જોવે પછી શું કરે? જેમ પગલા ભરતો હોય ને એમાં બરાબર ત્યાં જ ખાડો આવતો હોય. ઠીક, ખાડો તો હતો જ નહીં, તમે નવો તો બનાવ્યો નથી. તમારે તો કુદરતી રસ્તે જવાનું થયું. 3-4 ફૂટનો ખાડો છે, હાલતા હાલતા બરાબર ત્યાં તમે પગ મૂકો ત્યાં ખાડો આવ્યો. હવે શું કરવું? એ તો નિશ્ચિત છે. શું કરે? ફરીને હાલે કે ન હાલે? સીધી વાત છે કે નહીં? એમ વિવેક કરવો એ સહજ વૃત્તિ છે. જીવની પોતાના લાભ નુકસાનનો વિવેક કરવો એની સહજ વૃત્તિ છે. ત્યાં એ વિજ્ઞાન નથી જવું કે કરી શકે છે કે નથી કરી શકતો, પણ જીવને એમ જ વૃત્તિ આવે કે મારે મારું અહિત થાય એવું નથી કરવું, મારે મારું હિત થાય એમ જ કરવું છે. એવી જ એની વૃત્તિ હોય. શું એને તો ખબર નથી નિશ્ચિત શું છે. એટલે જ એને પણ વિવેક શું આવે, વિચાર શું આવે, હિત નો આવે કે અહિત નો આવે, સીધી જ વાત છે. કયો ન્યાય ક્યાં લગાડતા ઊંધાઈ થાય કે સવળાઈ થાય એ સમજવા જેવો વિષય છે. કેમ કે ન્યાયનો વિષય થોડો અટપટો છે. ક્રમબદ્ધનો ન્યાય તો બરાબર છે, પણ એને પછી પોતાને ઈચ્છા પ્રમાણે ચાલવા માટે ક્રમબદ્ધ લગાડે હતા. પૈસા લીધા બીજા મુખ્યભાઈ પાસે, મને પાછા આપો. તો કે અત્યારે કઈ પાછા નહીં આપું. તો કે કેમ નહીં આપો? તો કે અત્યારે ક્રમબદ્ધમાં નથી. ઠીક, જો તને પાછા મળવાનું ક્રમબદ્ધમાં હોત તો મને ભાવ થઈ જાત કે હા હું તને પાછા આપી દઉં, પણ મને ભાવ નથી થતો. તો મને ભાવ નથી થતો એ મારો દોષ નહીં, પણ તમારા ક્રમબદ્ધમાં નથી. ઠીક, આ તો ન્યાયનો વિષય છે. આમ જીવ ઊંધાઈ કરી નાખે એવું ન થાય, એ તો અપરાધ છે બધો. એમ જ્યાં આત્માનું હિત થાય એને ન્યાય કીધો છે, અહિત થાય એને ન્યાય નથી કીધો. એ અન્યાય છે. પછી સિદ્ધાંત લાગુ કરે તો એ અન્યાય કરીને લાગુ કરે છે, ન્યાય કરીને લાગુ નથી કરતો. એમ છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતો હતો, છોકરાઓ સાંભળી જશે કર્મબદ્ધના વ્યાખ્યાનો, બોર્ડિંગના છોકરાઓ સાંભળવા. એમાં એક છોકરા એક છોકરાને લાફો મારી દીધો. રોખી લડવા આવ્યો, કેમ મને લાફો માર્યો? તો તું ક્રમબદ્ધમાં હું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? શું એવી રીતે કઈ સિદ્ધાંત લાગુ કરાય? કઈ એમ સિદ્ધાંત એવી રીતે લાગુ ન કરાય. જેથી પરસંગ અને પર પરિચય વધે નહીં. પોતાની ઉચ્ચ કક્ષા હોય તો પણ ગોપીને દબાવીને રહેવા માગે છે, જેથી પરસંગ અને પર પરિચય વધે નહીં. કેમ કે જેટલો પરસંગ વધે છે એટલો સમય એને પોતાને પોતાના પુરુષાર્થનો, એકાંત જે પુરુષાર્થ કરવો છે, અંતર્મુખ પુરુષાર્થ કરવો છે, કે જે પુરુષાર્થને અસંગતા સાથે સંબંધ છે, પ્રસંગ સાથે એને મેળ નથી, અસંગપણા સાથે એને મેળ છે પુરુષાર્થને. તો અંતર્મુખ વળવું છે એમાં પ્રસંગ તો બાધક છે, પ્રસંગની વૃત્તિ બાધક છે. તો જેટલો પ્રસંગ વધશે પર પરિચય વધશે, એટલો પ્રસંગ વધશે પ્રસંગ વધશે એટલો પોતાને પુરુષાર્થની અંદર સમયમાં ખલેલ પડશે, વિક્ષેપ પડશે. એટલે એ વિક્ષેપ ટાળવા માટેનો વિવેક છે એની અંદર. ગુરુદેવ શ્રીનું જીવન તપાસીએ, બહુ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે આપણી પાસે. હજારો લાખો માણસો સાંભળવા આવ્યા, યાત્રાના મોટા વિહાર થયા એટલે ઘણા માણસોનો પરિચય થયો, ઘણા માણસો પરિચયમાં આવ્યા. વળી એવું કોઈ વ્યક્તિત્વ હતું, એવું કોઈ પુણ્ય લઈને આવેલા, બહારનું વ્યક્તિત્વ પર્સનાલિટી એકદમ હતી, પણ સંઘમાં મર્યાદા કરી નાખેલી. બે વખત વ્યાખ્યાન ચર્ચા, પછી કોઈને લૌકિક, બીજું પછી સમાજની સાથેનો બીજો સંપર્ક નહીં. હવે દર્શન કરવા લોકો આવી ચડે, એ જાતનું પુણ્ય થઈ ગયું. તો પણ એ અમુક ટાઈમે જવાય, ગમે એ ટાઈમે અંદર આવેલું જવાય એવું નહીં. વળી કોઈ બહારથી આવ્યા અને એને જિજ્ઞાસુ હોય, જિજ્ઞાસા હોય, વાતચીત કરવી હોય, તો એમ કંઈ દરેક દિન ગમે ત્યારે જાય ને ગમે ત્યારે કોઈ ચર્ચા કરી આવે એવું પણ નહીં. કોઈ અજાણ્યા હોય ને ખબર ન હોય, દર્શન કરવા જાય ને બેસી જાય ત્યાં, આમ કરી દે. પોતે સ્વાધ્યાય કરતા હોય કે પોતાના ચિંતનમાં હોય, લાંબી વાતને સંકેત કરી દે. એટલે કોઈ સેવામાં હોય ચંદુભાઈ કે કોઈ એમ કે તમે જાઓ, તો એનો અર્થ શું કે એમને પરિચય નથી વધારવો એથી કાંઈ. પૂર્વ કર્મના હિસાબે પરિસ્થિતિ ગમે એ ખડી થાય, પણ વૃત્તિ તો એક જ કામ કરે છે, વૃત્તિ બીજું કામ કરતી નથી. એની અંદર પરિચય વધારવાના મતમાં નથી. રવાના કરી દઈએ. અને ઘણા પરિચિત હોય, એ કોઈ આડીઅવળી વાત કરે તો ન ચાલે, એ આયા નહીં આયા નહીં, અમારે એ બધી વાતમાં કાંઈ રસ નથી. એમ કીધું કોલેજ વાળા મનસુખભાઈને કઈ હાથ કાઢી હશે, કુંવરજીભાઈ ઘણો નજીકનો સંબંધ, કોઈ લૌકિક વાત કાઢી હશે, અહીંયા નહીં આયા નહીં, બધું તમારું તમારું ઘરે ઘરે જઈને બધી ચર્ચા કરજો, આયા ન હોય કાંઈ. એનો અર્થ શું છે કે પોતે બહુ મર્યાદા મારીએ છે, એટલો પુણ્યયોગ છે, એટલો પરિચય વિધો છે, પણ બાહ્ય પ્રવૃત્તિની મર્યાદા કરી નાખે છે. અને નહીતર બાહ્ય પ્રવૃત્તિ અને લોકસંગના તો એવી ચીજ છે કે જીવને નવરો જ થવા દે એની, એમાંથી એમાં એમાં ડૂબી જાય આખો, ત્યાં સુધી એને ખબર ન પડે કે શું થાય છે. બધું મર્યાદિત એકદમ. એ સવારે દર્શન કરવા આવે તો એ ટાઈમ સરસ, ટાઈમ પહેલાં કોઈ ન આવી શકે. હું તો 4 વાગ્યાના ઉઠે, પણ એ 5નો ટાઈમ હોય, 5:30નો ટાઈમ હોય તો એ ત્યારે જ અંદર દાખલ થવાય, બધા બહાર રહે તો વહેલા આવે. આ તો બધું નજરે જોયેલું છે આપણે, સમય થાય ત્યારે જ અંદર જવાય. એ તો 4 વાગ્યાના ઉઠીને પોતાના ધ્યાનમાં હોય, ચિંતનમાં હોય, દર્શન કરવા હોય તો કરવા, ન કરવા હોય તો કાંઈ નહીં, અહીંયા ટાઈમે કામ થાય. બાકીના ટાઈમમાં એ પોતાનું સાધન કરે છે, એ સાધન માટે ટાઈમ છે, લોકોને માટે ટાઈમ નથી, એ તો મર્યાદિત કરી નાખે. લોકસંગના વાળાને પરસંગ ને પરપરિચય વધારવો છે, જેટલો વધે એટલો એ રાજી થાય છે. જ્યારે આ લાઈનમાં પરસંગને પરપરિચય વધવાનો અભિપ્રાય નથી, એનાથી વિરુદ્ધ અભિપ્રાય છે ઉલટાનો. આટલો બેની લાઈનમાં ફરક છે. ઉલટો સૂટો ફરક છે. અને સ્વકારીને તેમજ અસંગ વૃત્તિને પોષણ મળે, પરસંગ અને પરપરિચય વધે નહીં, અને સ્વકાર્ય તેમજ અસંગ વૃત્તિને જ પોષણ મળે, એમ દર્શનમાં ઘટે છે. દર્શનમાં એમાં કપાય છે. એ વિષય ઉપર ઉપદેશ નોંધમાંથી શ્રીમદજીનું એક વચન અવતરણ કર્યું છે અહીંયા. કે ધર્મમાં લૌકિક મોટાઈ, માન અને મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહ રૂપ છે. ધર્મદ્રોહ જેને કહેવામાં આવે, જેમ કોઈ એમ કહે ને કોઈ રાજદ્રોહ એટલે મોટામાં મોટો ગુનો. શું ભાઈ, તમે અહીંથી પરદેશ માલ મોકલ્યો, પરદેશ વાળો એમ કે ભાઈ તમને હિસાબ ના દેવાના થાય લાખ, પણ 5 લાખ આપવા તૈયાર છે. તમે લાખના 2 લાખ લઈ લેજો, પણ 3 લાખ પાછા તમારા દેશની અંદર અમારા ફલાણા ભાઈને આપી દેજો તમે. અને એ આ જ દેશમાં રહીને આ જ દેશની સત્તાને ઉઠલાવવા માટે એનો ઉપયોગ કરે, તો એને કેવડો મોટો ગુનો ગણે છે? કાં તો દેશદ્રોહી માણસ છે, પોતાના અંગત સ્વાર્થ માટે આખા દેશને ઉઠલાવી નાખવાનું કાવતરું કરે છે. એમ એક પોતાના માન અને મોટાઈ માટે આખા સર્વજ્ઞના ધર્મને ઉઠલાવવાનું આ કાવતરું છે, એમ કે છે. એ તો એ જે જાતનો પુણ્યયોગ હોય છે, માન મોટાઈ જેને મળે છે એને તો કોઈ પૂર્વકર્મનો એવો પુણ્યયોગ છે, પણ એને ભગવાન ધર્મદ્રોહી કહે છે. આ ધર્મદ્રોહી છે. માન મોટાઈ માટે આ ધર્મના ક્ષેત્રમાં આવીને લૌકિક માન મોટાઈ માટે પ્રવૃત્તિ કરે છે, આ જીવ ધર્મદ્રોહી છે એમ જોવે છે. બહુ મોટો અપરાધ ગણવામાં આવે છે. ત્યાં ધર્મનું મહત્વ તો બહાનારૂપ છે. પોતે પાછું શું કહે, આ તો ધર્મ ખાતર બધું કરવાનું છે, આ તો ધર્મ માટે વાત ચાલે છે. એને લેવાની હોય પોતાની મોટાઈ, આશય ઈરાદો એને પોતાની મોટાઈનો હોય, બહાનું પકડે ધર્મનું, ધર્મ કાર્યનું. ધર્મનું મહત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદીનો સવાલ મુખ્ય એ ધર્મદ્રોહ જ છે. આટલા શબ્દો શ્રીમદજીને આપ્યા છે. કોઈ અન્ય જગ્યાએ પણ લોકસંજ્ઞાની વાત તો લીધી છે, અમને યાદ નથી આવી એટલે ચિંતા કરું. લગભગ 25માં 26માં વર્ષમાં એ વિષય ચાલ્યો છે લોકસંજ્ઞા. આમાં કદાચ ખેંચ્યું હોય તો ખેંચ્યું. લોકસંજ્ઞાનો વિષય બહુ મંથનથી અને જરા ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. નહીતર એ ભૂત ક્યારે વળગી જાય છે, ક્યાં વળગી જાય છે અને કેટલી તકલીફમાં મૂકે છે જીવને, એ ખ્યાલ નથી રહેતો. ભયંકર વિષય છે લોકસંજ્ઞા છે, જીવનો અહિત કરવામાં બહુ ભયંકર કારણ છે. એટલે કડક શબ્દ વાપરો છે. કડક શબ્દ જે વાપરો છે એની પાછળ હેતુ છે, જીવને નુકસાન થવામાં બહુ ભયંકર કારણ છે. અને મોટાઈ માનની ચીજ એવી છે, એ જાતનો જે પુણ્યયોગ હોય છે એમાં એ ગોઠવાય છે. યશ નામ પ્રકૃતિનો ઉદય છે. તો એવો દેખાવ થાય છે કે એનો વ્યામો થઈ જાય માણસને. આ કેટલું માન, કેટલા લોકો કેવી રીતે માન આપે, કેટલું કેટલું કરે, વ્યામો થવાનો એવો વ્યામો થાય છે કે એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. જીવને બહુ મુશ્કેલ છે. એકવાર પકડાઈ ગયો, જો ચેતીને પહેલેથી દૂર રહ્યો તો બચી ગયો, પણ જો પકડાઈ ગયો તો એ સાધારણ વાત નથી કે એમાંથી છૂટી શકે. છૂટી શકે તો સમજવું કે બહુ અસાધારણ વાત છે. એટલો બધો એ જબરજસ્ત પ્રકાર છે લોકસંજ્ઞાનો. Thank you.